આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે વિવિધ વ્યવસાયોનું એક લિસ્ટ જાહેર કર્યું છે, જેને પ્રાયોરિટી સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટનું નામ આપવામાં આવ્યું છે. આ સૂચિમાં એ વ્યવસાયોને સ્થાન આપવામાં આવ્યું છે જેની ઓસ્ટ્રેલિયાને વધારે જરૂરિયાત છે અને જે અંતર્ગત વિદેશથી પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપીને ઓસ્ટ્રેલિયા બોલાવી શકાય છે. આ પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ લિસ્ટ વિશે આપની સાથે વાત કરવા માટે આજે જોડાયા છે મેલબર્ન સ્થિત ઓઝિસ ગ્રુપના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ. પાર્થ, SBS ગુજરાતીમાં તમારું ફરીથી સ્વાગત છે.
ખૂબ ખૂબ આભાર વત્સલભાઈ, મને અહીંયા ફરીથી ઇન્વાઇટ કરવા બદલ.
પાર્થ, પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટ શું છે તેની વિગતો આપશો?
હા વત્સલભાઈ, ગઈકાલે એટલે કે 2 સપ્ટેમ્બરે પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, કે જેમાં 17 ઓક્યુપેશન્સ જે અત્યારે ક્રિટિકલ સ્કિલ્સ સેક્ટરમાં છે એવા ઓક્યુપેશન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ ઓફેર્સે પ્રાયોરિટી આપવાનું નક્કી કર્યું છે, જેના અંતર્ગત જનરલી એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝાસ હોય છે. એની અંદર ડિપાર્ટમેન્ટે કીધું છે કે આવા ઓક્યુપેશન્સમાં જે લોકો ઓવરસીઝ છે કે જે ક્વોલિફાઈડ છે એવા એપ્લિકન્ટ્સને અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવવા દેવામાં આવશે, કે જેથી કરીને જે અહીંયાની જે જરૂરિયાત છે, જે અત્યારે આ સિચ્યુએશન છે કોવિડને લઈને, એને એ લોકો ઇકોનોમિક રિકવરી અને કોવિડની રિકવરીને ધ્યાનમાં લઈને એને હેલ્પ કરી શકે છે. એટલા માટે એટલા એવા 17 ઓક્યુપેશન્સ બહાર પાડવામાં આવ્યા છે અને આ ઓક્યુપેશન્સ જે બી બહાર પાડવામાં આવ્યા છે એ ઓક્યુપેશન્સને કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવશે, એટલે એમાં ધ્યાન આપવામાં આવશે અને જ્યારે જ્યારે એમને લાગશે કે નવું કોઈ ઓક્યુપેશન અંદર ઉમેરવામાં જેવું છે તો એ લોકો એવા ઓક્યુપેશન્સને બી અંદર ઉમેરતા રહેશે.
તો પાર્થ, હાલમાં આ લિસ્ટમાં કયા ઓક્યુપેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે?
હાલના આ ઓક્યુપેશન લિસ્ટમાં હેલ્થ રિલેટેડ ઓક્યુપેશન્સ છે, કન્સ્ટ્રક્શન રિલેટેડ ઓક્યુપેશન્સ છે, આઈટી રિલેટેડ ઓક્યુપેશન્સ છે જેમને એડ કરવામાં આવ્યા છે, જેમ કે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર છે, પછી મેનેજિંગ ડાયરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડાયરેક્ટર છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, પછી હેલ્થ રિલેટેડ ઓક્યુપેશન્સમાં જનરલ પ્રેક્ટિશનર જીપી છે, મેડિકલ ઓફિસર, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર RMO છે, એના સિવાયના અધર મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય, સ્પેશિયાલિસ્ટ હોય, સાયકિયાટ્રિસ્ટ છે, મિડવાઇફ્સ છે, રજિસ્ટર નર્સમાં ઘણા બધા ઓક્યુપેશન છે, પણ એમાંથી થોડા ઘણા ઓક્યુપેશન્સ એમને ચૂઝ કર્યા છે, જેમ કે એજ કેર છે, ક્રિટિકલ કેર એન્ડ ઇમરજન્સી સેક્શનમાં છે, મેડિકલ છે, રજિસ્ટર નર્સ ઇન મેન્ટલ હેલ્થમાં છે, અને એના સિવાય નોટ એઝ પર ક્લાસિફાઈડ કરીને કેટેગરી છે કે કોઈ એની બીજી કોઈ રજિસ્ટર નર્સ હોય અને કોઈ કેટેગરીમાં ફૂલફિલ ના થતી હોય તો નેક કેટેગરી છે એક નોટ એઝ પર ક્લાસિફાઈડ, એ ઓક્યુપેશનમાં બી ઇમિગ્રેશન એવા એપ્લિકન્ટને કન્સિડર કરશે. આના સિવાય આઈટી ઓક્યુપેશન્સમાં ડેવલપર પ્રોગ્રામર છે અને સોફ્ટવેર એન્જિનિયર છે, જે બે ઓક્યુપેશન્સને પ્રાયોરિટી માઇગ્રેશન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે, અને મેન્ટેનન્સ પ્લાનર અને મિકેનિકલ એન્જિનિયર આ બે બીજી કેટેગરી, બીજી બે ઓક્યુપેશન કેટેગરી છે કે જે અત્યારે હાલ પૂરતા આ ઓક્યુપેશન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. અત્યારનું આ જે ઓક્યુપેશન લિસ્ટ છે એ અત્યારની ક્રિટિકલ શોર્ટેજ અને ઇકોનોમિક રિકવરીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે, અને આ ઓક્યુપેશનને જ્યારે બી એમને બનાવ્યું છે ત્યારે એમને નેશનલ એડવર્ટાઇઝમેન્ટ કઈ ઓક્યુપેશનમાં વધારે શોર્ટેજ છે અને કયા ઓક્યુપેશન્સ લોંગ રનમાં ઘણા બધા લાંબા ટાઈમથી એ ઓક્યુપેશન્સને ડિમાન્ડ અહીંયા છે જ, એના બેઝ પરથી અને ચેન્જ એમ્પ્લોયમેન્ટની ફ્રિકવન્સી કેવી રીતે ચેન્જ થાય છે, કેટલા લોકો એપ્લાય કરે છે અને કેટલા લોકો એમને મળે છે, એના બેઝ પરથી આટલા ઓક્યુપેશન્સને અત્યારે ચૂઝ કરવામાં આવ્યા છે. પણ જેવું કે મેં કીધું, આ ઓક્યુપેશન એ લોકો કન્ટિન્યુઅસલી ચેક કરશે અને જોશે કે એમાં કોઈ વધઘટ કે કોઈ ઉમેરવાની કોઈ જરૂર છે ઓક્યુપેશનની, તો એવા ઓક્યુપેશન્સને એડ કરતા રહેશે.
તો પાર્થ, આ લિસ્ટ માત્ર ઓસ્ટ્રેલિયા બહાર હોય એ કેન્ડિડેટને જ લાભ આપશે કે ઓનશોર કેન્ડિડેટ પણ એના માટે અરજી કરી શકશે?
અત્યારના પૂરતા માટે જનરલી જે ડિપાર્ટમેન્ટે એનાઉન્સ કર્યું છે એ મેઇનલી જે આઉટસાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે બહાર, ઓસ્ટ્રેલિયાની બહાર જેટલા એપ્લિકન્ટ છે એમના માટે છે. જો કે એવું નથી કે જે એપ્લિકન્ટ ઓસ્ટ્રેલિયામાં છે એ એપ્લિકેશન ના કરી શકે છે, અરજી નથી કરી શકતા, એવું કંઈ નથી. એટલે જે લોકો, જે એપ્લિકન્ટ ઓસ્ટ્રેલિયામાં છે એ તો એપ્લિકેશન કરી જ શકવાના છે, પણ એમના એ એપ્લિકન્ટ માટે એવી કોઈ રિસ્ટ્રિક્શન નથી કે અહીંયા આવી નથી શકતા, એ અત્યારે બી કામ કરી જ શકે છે આવા સેક્ટરમાં, અને એમની જરૂરિયાત જે બી ગવર્મેન્ટની છે એ અત્યારે હાલ પૂરતી ઓસ્ટ્રેલિયામાં જેટલા એપ્લિકન્ટ છે એનાથી પૂરી થાય જ છે, પણ જે જરૂરિયાત પૂરી નથી થતી ઓસ્ટ્રેલિયાથી, એટલા માટે જનરલી ડિપાર્ટમેન્ટે કીધું છે કે જે ઓવરસીઝ એપ્લિકન્ટ એટલે ઓસ્ટ્રેલિયાની બહાર જેટલા લોકો છે અને એમની જોડે આવા ઓક્યુપેશન્સમાં સ્કિલ્સ છે એ લોકો અહીંયા આવી શકે છે. અત્યાર હાલ પૂરતું એ બી છે કે ઓસ્ટ્રેલિયામાં જે ઓસ્ટ્રેલિયન પર્મનન્ટ રેસિડન્ટ છે કે અહીંયાના સિટીઝન્સ છે એ લોકો જ ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ કરી શકે છે, અથવા તો એમના ડાયરેક્ટ રિલેટિવ એટલે કે એમના પાર્ટનર, એમના ચિલ્ડ્રન હોય એ જ લોકો ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી કરવા દે છે ગવર્મેન્ટ. પણ આવા ઓક્યુપેશન્સમાં એ લોકો એક્ઝેમ્પશન એપ્લાય કરી શકશે અને એમને એક્ઝેમ્પશન મળે તો અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવી શકશે. પણ હાલ પૂરતું તમે એવું કહી શકો છો કે આટલા ઓક્યુપેશન જે ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં છે એ તો કામ કરી શકે છે અને એપ્લિકેશન કરી શકે છે, પણ બહારના લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં જે એપ્લિકન્ટ છે એમને બી પ્રાયોરિટી આપવામાં આવશે, પણ અહીંયાની શોર્ટેજ ફૂલફિલ નથી થતી એટલા માટે ઓવરસીઝથી એપ્લિકન્ટને લાવવા માંગે છે.
તો પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ દ્વારા કયા પ્રકારના વિઝા મેળવી શકાશે?
પ્રાયોરિટી માઇગ્રેશન ઓક્યુપેશન લિસ્ટ દ્વારા એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા કેટેગરી છે કે જેમાં એપ્લિકન્ટ ઓસ્ટ્રેલિયામાં આવી શકશે, જેવા કે 482 વિઝા છે, 482 નંબરનો વિઝા છે, ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા નામ છે એનું TSS, એના સિવાય છે 494, 494 જે વિઝાનું નામ છે સ્કિલ્ડ એમ્પ્લોયર સ્પોન્સર્ડ રિજનલ વિઝા. આ રિજનલ વિઝા છે જેના માટે તમારે એમ્પ્લોયર રિજનલ ઓસ્ટ્રેલિયામાં જ હોવું જોઈએ કે જે તમને સ્પોન્સર કરી શકે. એના સિવાય એક ENS છે, એમ્પ્લોયર નોમિનેશન સ્કીમ 186 વિઝા, અને એક છે RSMS વિઝા, રિજનલ સ્પોન્સર્ડ માઇગ્રેશન સ્કીમ 187 વિઝા. ચાર કેટેગરી છે કે જેમાં એપ્લિકન્ટ વિઝા એપ્લાય કરીને જ્યારે બી એમને ગ્રાન્ટ થાય પછી ટ્રાવેલ એક્ઝેમ્પશન લઈને ઓસ્ટ્રેલિયામાં આવી શકે છે અને કામ કરી શકે છે.
અને પાર્સુ, આ તમામ વિઝામાં પણ સામાન્ય રીતે અંગ્રેજી ભાષાની લાયકાત અને એપ્લિકન્ટની ઉંમર જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે?
હા, આમાં જે સ્ટાન્ડર્ડ જે રિક્વાયરમેન્ટ્સ હોય છે વિઝાની એ એપ્લિકન્ટને આ ઓક્યુપેશનમાં હોય તો બી એમને એ પૂરી કરવી જ પડશે. એટલે કે જે બી ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ છે કે તમે TSS 482 વિઝા એપ્લાય કરતા હોય તો એની રિક્વાયરમેન્ટ છે કે એપ્લિકન્ટની જોડે મિનિમમ 2 વર્ષનો ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ હોવો જોઈએ રિલેવન્ટ ઓક્યુપેશનમાં, જનરલી છેલ્લા 5 વર્ષની અંદર હોવો જોઈએ. એના સિવાય ઇંગ્લિશની રિક્વાયરમેન્ટમાં એમનું ઓક્યુપેશન અહીંયા શોર્ટ ટર્મ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં હોય તો એમને 5 બેન્ડ ઓવરઓલ અને 4.5 બેન્ડ ઈચ હોવા જોઈએ આર્ટ્સમાં, અથવા તો ઇક્વિવેલન્ટ એના બરાબરના સ્કોર બીજી એક્ઝામમાં જેમ કે PT, PSN, ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, TOEFL છે, કેમ્બ્રિજ છે, એવી કોઈ એક્ઝામમાં બી એમને ચાલી શકે છે. અને જો એમનું ઓક્યુપેશન મીડિયમ ટુ લોંગ ટર્મ સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં હોય તો એમને 5 બેન્ડ ઈચ જોઈએ છે, એટલે 4 મોડ્યુલ સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગ અને જે ચોથું રીડિંગ મોડ્યુલ, એ બધામાં એમને 5 બેન્ડ ઈચ જોઈએ. એ ડિપેન્ડ કરે વિઝામાં, પણ જે બી રિક્વાયરમેન્ટ હોય છે એ એમને તો બી મીટ કરવી જ પડે છે, જે મિનિમમ 2 વર્ષના ફૂલ ટાઈમ એક્સપિરિયન્સની છે. અને ડાયરેક્ટલી એમને પર્મનન્ટ રેસિડેન્સી એપ્લાય કરવી હોય 186 વિઝા તો એના માટે એમને 6 બેન્ડ ઈચ જોઈએ, અથવા તો 494 વિઝા જે છે એના માટે એમને 6 બેન્ડ 4 મોડ્યુલમાં હોવા જોઈએ. અને બીજી વસ્તુ, આજે 17 ઓક્યુપેશન છે એનો મતલબ એ નથી કે ઇમિગ્રેશન આટલા 17 ઓક્યુપેશન્સમાં જ એપ્લિકેશન કન્સિડર કરશે. ઇમિગ્રેશનની જેમને એનાઉન્સ કર્યું છે એના પ્રમાણે બાકીના બધા ઓક્યુપેશન જે બી છે એમની એપ્લિકેશન બી પ્રોસેસ તો થશે જ, એટલે ઓફશોર જે આઉટસાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાની બહાર જેટલા એપ્લિકન્ટ છે એ બી એપ્લિકેશન બીજા ઓક્યુપેશન આ 17 ઓક્યુપેશન સિવાયના બીજા ઓક્યુપેશન્સમાં બી એપ્લિકેશન તો કરી જ શકશે. પણ આજે 17 ઓક્યુપેશન છે એને સૌથી પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે અને આવી એપ્લિકેશન્સોને એ લોકો જલ્દી પ્રોસેસ કરશે. જલ્દી પ્રોસેસિંગમાં અત્યારે બીજા ઓક્યુપેશન્સની વાત કરીએ તો પ્રોસેસિંગ ટાઈમ 2 મહિનાથી 6 મહિના 8 મહિના જેવો ચાલતો હોય છે. એ ડિપેન્ડ કરે છે બિઝનેસ ઉપર, બિઝનેસનું ટર્ન ઓવર કેવું છે, એમને પ્રિવિયસલી એને ભૂતકાળમાં કોઈને સ્પોન્સર કરેલા છે કે નથી કરેલા, એમાં મલ્ટિપલ ઘણી બધી વસ્તુ હોય કે જે ઇમિગ્રેશન જોતી હોય છે. પણ 2 થી 6-8 મહિનાનો પ્રોસેસિંગ ટાઈમ ચાલતો હોય છે. પણ આ વિઝા જેમ એ લોકો જે રીતે પ્રાયોરિટી કહે છે એ રીતે મને લાગે છે ત્યાં સુધી 1 મહિના 2 મહિનાની અંદર એ લોકો એપ્લિકેશન પ્રોસેસ કરી લેવા જોઈએ. બીજી વસ્તુ એક એવી છે કે ઇમિગ્રેશને એ બી કીધું છે કે આવા ઓક્યુપેશન્સ માટે એ લોકો થોડું સ્ટ્રિક્ટ કરશે. એક રિક્વાયરમેન્ટ હોય છે આ બધા વિઝા એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝાની રિક્વાયરમેન્ટ હોય છે કે લેબર માર્કેટ ટેસ્ટિંગ તમારે કરવું પડે કે અહીંયા એ લોકોએ એમ્પ્લોયરે એટલે બિઝનેસ જે બી સ્પોન્સર કરવા માંગતું હોય એ બિઝનેસે અહીંયા ચેક કર્યું છે કે અહીંયા પીઆર કે સિટીઝન એપ્લિકન્ટ તમને નથી મળતા, એટલા માટે એ લોકો ઓવરસીઝ એપ્લિકન્ટને એટલે ઓસ્ટ્રેલિયાની બહારવાળા એપ્લિકન્ટને સ્પોન્સર કરવા માંગે છે. તો એના માટે આમ જનરલી રિક્વાયરમેન્ટ એવી હોય છે કે 2 જગ્યાએ એમને એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે અને પ્રૂવ કરવું પડે કે અમને આટલા એપ્લિકન્ટ્સ મળ્યા છે પણ આમાંથી પીઆર કે સિટીઝન કોઈ ક્વોલિફાઈડ નથી, એટલા માટે અમે ઓવરસીઝ એપ્લિકન્ટને સ્પોન્સર કરીએ છીએ. તો એના બદલે ઇમિગ્રેશન હવે એવું કહે છે કે તમારે ત્રણ જગ્યા, બે જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરવાની, પણ એમાંથી એક એડવર્ટાઇઝમેન્ટ જે ગવર્મેન્ટનું પોર્ટલ છે જોબ એક્ટિવ, એના ઉપર કમ્પલસરી તમારે કરવી પડશે. તો તમે મિનિમમ બે એડવર્ટાઇઝમેન્ટ કરવાની, પણ પહેલા એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે તમારે જોબ એક્ટિવ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે જોબ જેમાં જોબ એપ્લાય પબ્લિશ કરતા હોય બધા એમ્પ્લોયર્સ, એમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે તમે આના પર કરવા જ હોવા જોઈએ. બીજા કોઈ પ્લેટફોર્મ જેમ કે સિક છે, જોબ જોરા છે, ઇન્ડીડ છે, એના ગમે તે પ્લેટફોર્મ પર કે ન્યૂઝ પેપર છે, ગમે તેમાં તમે કોઈ બી બે જગ્યાએ એડવર્ટાઇઝ કરી શકતા હતા, પણ હવે કમ્પલસરી જોબ એક્ટિવમાં તો તમારે કરવી જ પડશે. અને એના સિવાય બીજું એક પ્લેટફોર્મ અને 28 દિવસ તમારે એડવર્ટાઇઝમેન્ટ રાખવી પડે અને પછી જે લોકો કોઈને સ્પોન્સર કરી શકે. પણ એ લોકો લેબર માર્કેટ ટ્રેન્ડને બરાબર જોશે અને રિક્વાયરમેન્ટને જોશે અને પછી એપ્લિકન્ટ્સને સ્પોન્સર કરશે. અને પ્રોસેસિંગ મોસ્ટ લાઇકલી કારણ કે એમની જરૂરિયાત અત્યારે છે અને એટલા માટે એ લોકો એવા આવા ઓક્યુપેશન્સમાં એપ્લિકેશનને પ્રાયોરિટી આપશે અને મને લાગે ત્યાં સુધી 1-2 મહિનાની અંદર પ્રોસેસ કરી દેશે.
પાર્થ, આજે તમે સમય કાઢીને અમારી સાથે પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટ વિશે જરૂરી માહિતી આપી તે બદલ ફરીથી તમારો એક વખત ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વત્સલભાઈ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.